કે મહારાજ મધનું 24 ચોખા પાટલાનું વચનાર લખ્યું કે ભગવાનનું અક્ષરધામ, અક્ષરધામ એટલે પેલું ગીતાનો શ્લોક બોલો છો એ ગીતાનો શ્લોક છે. ત્યાં સૂર્યચંદ્રની ગતિ નથી, ત્યાં સુધી ચૈતન્યની ભૂમિકા છે, આ બધા ચૈતન્યના દેહ છે. સ્ત્રી પુરુષનું લિંગ નથી, સ્ત્રીનું લિંગ નહીં, પુરુષનું લિંગ નહીં, ત્યાં સુધી આ દિવ્ય ભૂમિકા, હવે ચૈતન્યની ભૂમિકા અને એકની સૂર્યચંદ્રની અગતિ નહીં. આવું જ નિર્ગુણ ધામ અક્ષરધામ, એની અંદર ભગવાન અને ભગવાનના ભાવને પામેલા મુક્તો, એ સિવાય સતે મહારાજ કે જે જે લોક છે, લોકના દેવ છે અને લોકના વૈભવ છે, તે સર્વે કાળનું ભક્ષણ છે. આવું લખ્યું છે લ્યો. અને આવી રીતે નચિકેતાએ ઉપનિષદમાં આ એનું આખ્યાન બહુ સારું આવ્યું છે, તો આપણે વાંચ્યું હોય આપે, પણ એની અંદર એને પણ આવી રીતે માગ્યું છે કે જ્યાં કાળની ગતિ ન હોય અને કાળ જ્યાં ન જઈ શકતો હોય એવી એવું મારે એવી ભૂમિકામાં જવું છે. મારે ગમે ત્યાં બંધાવવું નથી, મારે રાજ જોતું નથી, મારે વૈભવ જોતો નથી, ઇન્દ્રના લોકનું રાજ જોતું નથી, બ્રહ્માના લોકનું રાજ જોતું નથી, પણ છતાં મારે તો આવું નિર્ગુણ સ્થાન જોઈએ છે કે જ્યાં કાળની ગતિ ન હોય. એમ છતાં એવા માગનારા થોડા નીકળે. વિવેકાનંદ હતા, વિવેકાનંદ રામકૃષ્ણ પરમહંસ ને એમના શિષ્ય, એ એમ કહેતા કે જો આ નચિકેતા જેવા મારી પાસે 100 શિષ્યો હોય તો આ દુનિયામાં સ્વર્ગ બનાવી, એમ કહેતા. એવા નચિકેતાનું આખ્યાન ઉપનિષદમાં આપી દો. તો એવું એ સમજણ જીવમાં ઉતરવી એ સાથે અઘરી છે. કાંઈક ખાંધા રહી જાય, કાંઈક સાથે બીજા રહી જાય, કહો રામ રામ કરતા હોય પણ દોરા ધાગામાં રહી જાય, વચ્ચે કહો ભૂવા જાગરિયામાં રહી જાય અને બીજા પીર ફકીરમાં રહી જાય, કહો તારે તો બધું અધૂર્યું રહ્યું. પછી એ તો પછી અધૂરું. એટલે મહારાજ કહે છે એક આત્મારૂપ થઈ, અક્ષરરૂપ થઈને પુરુષોત્તમની ઉપાસના ભક્તિ કરવી એ શેલામાં શૈલી શુદ્ધતા છે. એ અક્ષરરૂપ થઈ અને પુરુષોત્તમની ભક્તિ કરવી એ સાથે પછી બીજો માઇક લોચો કાંઈ રહે નહીં, અને સ્વભાવ પ્રકૃતિ પણ ન રહે, દોષ પણ ન રહે, અને આ આવું નિર્ગુણ ધામ એ ધામ રૂપે પોતે થવાનું લખ્યું મહારાજે લોયાના 12માં કે અષ્ટાવ છઠ્ઠો નિશ્ચય લખ્યો છે. અને બધા આખા સત્સંગને લખ્યું, અને જ્યારે સત્સંગીઓ મંદિરમાં જાય સાયંકાળે આરતી વખતે ત્યારે આખા સંપ્રદાયમાં મોટા મંદિર હોય કે હરિમંદિર હોય પણ બધે આ પ્રાર્થના ભગવાન આગળ કરે છે કે નિર્વિકલ્પ નિશ્ચય હતી જેવું કહે છે તંતવ ઘનશ્યામ, હે મહારાજ તમારો ઉત્તમ નિર્વિકલ્પ નિશ્ચય અમને થજ્યો, એમ માગે છે. પણ કોઈને એ માગવા ઉપર વિચાર નથી કે આપણે આ શું માગીએ છીએ, અને એ માગીએ છીએ આપણને આ 25 વર્ષથી માગીએ છીએ તે આપણે ફરીભૂત છું સક નથી છું, એના ઉપર સુરત નહીં. આ તો દેખાતી કીધા કે આ તો આવું કહે છે હું અગાઉ છું થઈ ગયો, પણ એના ઉપર વિચાર નહીં કે આ શું કહેવા માગે છે મહારાજ. 150 વર્ષ થયા તો હજુ એ વચનાવતના એ મહારાજના શબ્દો ઉપર કોઈનું ધ્યાન નહીં. આ તો એક ગુણાતિશાની આપણાને અંતરદૃષ્ટિ કરાવી ત્યારે આટલું આપણે જાણમાં આવ્યું. વર્તવામાં તો આવશે ત્યારે ખરું, પણ આપણા જાણવામાં આવ્યું કે આવી રીતે છઠ્ઠો નિશ્ચય ઉત્તમ નિર્વિકલ્પ નિશ્ચયમાં આ લખ્યું છે કે અષ્ટાવરણ પૃથ્વી જળ તેજ વાયુ આકાશ અહંકાર મહત્વ પ્રકૃતિ આ 8 આવરણનું બ્રહ્માંડ છે, એવા અનંત કોટી બ્રહ્માંડ એ ક્યાં રહેશે અક્ષરના રૂંવાટા, એવા અનંત કોટી બ્રહ્માંડ અક્ષરના રૂંવાટામાં ઉડતા ફરે છે એવું જે પુરુષોત્તમ નારાયણનું ધામરૂપ અક્ષર તે રૂપે પોતે થાય. હવે એ રૂપે પોતે થવાનું આ તો વાઘરેને રાજા પરણી લાવ્યો, પછી ગાદી સિંહાસન ઉપર બિહારવા લીધી, તે બધા ઉસકેતો એથી પડી, અરે અરે મારાથી હું ત્યાં ક્યાં બેહાય નહીં બેહું, મારાથી બેહાતું છે, હું તો વાઘરેણ છું, અરે અમે વાઘરેણ નહીં હવે રાજાની રાણી થઈ. તારા પછી એને દાસીઓ રાજાએ કે ભાઈ આ દાસીઓને કહેતું આ રાણીને બધાને સમજાવો જાઓ, તો પછી રાણીને રાજનીતિ શીખવાડવા દાસીઓને મૂકી અને 12 મહિના 2 વર્ષ રાજનીતિ ભણાવી, અને પછી સમજાવ્યું કે રાજાનું રાજ એટલું રાણીનું રાજ, અને તમે હવે વાઘરેણ નાર્યા હવે તો તમે રાજા તમને રાજાઓ ખંડિયાઓ સલામો ભરે અને બધું મહિમા સમજાયો, પછી કેપ ચડ્યો, પછી કાંટો ચડી ગયો જેમ ચાનો કેપ ચડે એમ, પછી તો રાજા એને સિંહાસન બેઠા ત્યારે રાણીનું જોડમાં સિંહાસન, રાજા રાજગાદી બે ત્યારે રાણીને દેહાર જોડી, રાજગાદી એમને ન બે સજોડે બે, જેમ આપણે પૂજા કરવા બેહાર હશે ને ત્યારે સજોડે બેહવું પડે છે ને, પેલા યજ્ઞમાં પૂજાઓ કરે તારે એમાં એ સજોડે બેહવું પડે. એ પછી રાજા જઈને ચડી બેઠા ત્યારે પેલી એ કટકટ કટ કોઈને કહેવાય નહીં રહી અને જઈને રાજાની જોડી બેસી ગઈ. હા, અને પછી પેલા બધા રાજાઓ ખંડિયા રાજાઓ સલામો કરે, રાણી સાહેબ રાણી સાહેબ, તો પેલી તો આમ ના કરે, હો આમ ના કરે, એ તો અક્કર બેહી ગઈ. ઓ તારી આ ક્યાંથી કોટો આવ્યો, ક્યાંથી આવ્યું કહો તારી એ સમાજ. એમ આ મહારાજ કે અષ્ટાવરણી ચૂકત અનંત કોટી બ્રહ્માંડ કોના માટે અક્ષરના, આ તો એક બ્રહ્માંડ પેલા સુધી ભગત સાંભળે, અમરસિંહ ભગત કહે તે ગુણાતિ સ્વામીની વાતો સાંભળે, તે ગુણાતિ સ્વામી આવી વાતો કરે કે અક્ષરના માટે અનંત કોટી બ્રહ્માંડ ઉઠતા ફરે. ત્યાર પછી પેલો દરવાણી એનો ભાઈ બંધ પાછો તે દરવાણી ફાય જઈને બેહે કે તે ભગત આપણે આ સ્વામી વાતો આ બહુ જબરી કરે છો, બળની કેવી વાતો કરે કે અક્ષરના રૂમાટ અનંત કોટી બ્રહ્માંડ ઉડતા ફરે છે અને ગુણાતી સ્વામી અક્ષર છે, તો અક્ષર ગુણાતી સ્વામી હોય તેમના રૂમાટ અનંત કોટી બ્રહ્માંડ ઉડતા ફરતા હોય તો એક આજુ તો આપણને દેખાય ને, આ તો કાંઈ દેખાતું નથી કહો. એ પેલું ઉડાડી મેલે આ જગ્યા જીવમાં બે શબ્દ ઉતર્યા હોય તો પાછા મોરા પડી જાય, એટલે આ નીકળી જાય, એટલે મનાય નહીં સમજાય નહીં અને સદી. એટલે સ્વામી કે આ એવું જે અક્ષરધામ તે રૂપે પોતે થઈને પુરુષોત્તમ નારાયણની ઉપાસના કરે એને ઉત્તમ નિર્વિકલ્પ નિશ્ચયવાળો ભગવત ભક્ત કહીએ. આ જો આ શબ્દો મહારાજે લખ્યા છે કે આવી રીતે સદી એ ભાવને પામીને એ ભાવ એ રૂપે થઈને અને સે આ તો જીવને સદી દેહના અધ્યાસને અનંત જન્મથી અનંતકાળથી કારણ સહિત સહિત આ જીવ છે અને એને સાથે આ દેહનો ભાવ વર્ગ્યો છે એટલે એ આકાર એની વર્તીઓ થઈ જશે અનંત જન્મથી, એટલે એ છૂટવી કઠણ પડે છે, એટલે સાથે આ નથી સમજાતું નથી મનાતું. બાકી આત્મા ચૈતન્ય છે એ તો બ્રહ્મને સજાતી છે, કારણ કે બ્રહ્મના જે ગુણ છે અછેદ ભેદ અજર અમર એ ગુણ આત્માના છે. આત્મા કપાય નહીં, હળે નહીં, બળે નહીં, એ બધા ગુણ બ્રહ્મના ગુણીનામાં હશે, પણ એને આ સાથે એક માયાનો સંસર્ગ એનો પાસ એની ગંધમય કરી ગઈ છે, એટલે એ ગંધ નીકળવી કઠણ છે મહારાજ કહે છે એમ. એટલે આ જીવે માન્યતા કરી બેઠો છે એમ કીધું મધ્યના બારમામાં કે આ જીવમાં તો એક કુલ લક્ષણ નથી પણ જીવે પોતાના વિશે માની બેઠો છે એમ કીધું, પણ એ માન્યતા ટાળવી બહુ તોય અઘરી છે, એ માન્યતા ટાળવા માટે મહારાજ આપણને આ વાત સમજાવે છે. તો એ મહારાજ આ વચનાવતની અંદર સ્વભાવ પ્રકૃતિની વાત કરે છે અને જ્યાં સુધી સ્વભાવ પ્રકૃતિ એટલે દેહ ભાવ હશે ત્યાં સુધી સ્વભાવ પ્રકૃતિ રહેવાની અને દેહનો ભાવ છૂટશે, ભલે દેહ રહ્યો દેહ મરે ત્યારે તો છૂટેલું છે પણ એમ ના જાય, એ તો જીવ સાથે છે, કારણ શરીર વર્ગેલું છે જીવ સાથે, એટલે દેહને મરવાથી પેલી જે જીવમાં કારણ શરીર છે એ જતું નથી. એ તો જ્યારે એને આ જ્ઞાન થાય અને ભગવાનનું ધ્યાન ઉપાસના કરે અને બ્રહ્મને વિશે એટલે સત્પુરુષને વિશે આ જીવને જોડી દે મન ક્રમે, જેને જીવ એ જે તે બ્રહ્મને વિશે એ સત્પુરુષને વિશે એ ગુરુને વિશે આપો પુમાને, કારણ કે મહારાજે લખ્યું છે કે જીવને આવરણ ભેદવાની ગતિ નથી અને બ્રહ્મને સત્પુરુષને આવરણ ભેદવાની ગતિ છે, માટે એના વિશે આપોપુ માનવાથી આ જીવ આવરણ ભેદી શકે એવું લખ્યું છે. એટલે મહારાજ કહે છે કે આવી રીતે મહારાજે ગીતામાં કૃષ્ણ ભગવાને લખ્યું અર્જુનને કે હું મારા બળે કરીને મારા સંબંધે કરીને તને અક્ષર અધધામમાં પમાડીશ, અને શ્રીજી મહારાજે વેદરસમાં પણ આ લખ્યું છે કે હું મારા બળે કરીને હું મારા ધામને પમાડીશ, પણ ત્યાં કોઈ તમારું બળ કે તમારું સાધન કે તમારું પુરુષાર્થ એ ત્યાં કામ આવતો નથી એવું એમય લખ્યું. એટલા માટે આ મહારાજ કહે છે કે ભગવાનના ભક્તો હોય એના મનમાં એવું હોય કે ભગવાનના ભજનમાં સત્સંગમાં કથા વાર્તામાં સેવા સમાગમમાં કોઈ આવરણ આડું ના આવે, દેહ આડો ના આવે, દેહના સંબંધી આડા ના આવે, દેહની પ્રકૃતિ આડી ના આવે, દેહનું ધનધામ કુટુંબ પરિવાર આડું ના આવે, એવી જે ચોખ્ખી સમજણ એ જો થાય તો સાથે આવે વિઘન ના આવે, ભગવાનનો સંબંધ ન તૂટે, ભગવાનનું ભજન સખી સુખી થાય, ભરતજી જેવા બ્રહ્મનિષ્ઠ પુરુષ અને સતી યોગી પુરુષ સત્તા રાજ મૂકી દીધું અને મૃગલું જ્યારે સતી મૃગલામાં દયા થઈને આવ્યું ત્યારે પાછા એ જાણ પણ ચૂકી ગયા, એ ભાન ભૂલી જવાનું કે આ મૃગલામાં મારી વર્તી ચોટીને હું કર્મકાંડ ચૂક્યો, મારું જે ખટકર્મ છે ભગવાનની સેવા પૂજા ધ્યાન એમાં મારે આવરણ આવ્યું, મારે વિઘન આવ્યું એટલું જાણપણું ચૂક્યા એટલે તરત સુધી મૃગનો દેહ આવી ગયો અને મૃગના દેહમાં પણ પેલી ભ્રમ વિદ્યા હતી એટલે એને સ્મૃતિ થઈ એટલે ભગવાનની પ્રાર્થના કરી અને બ્રાહ્મણનો અવતાર આચો ભગવાન એને પછી આ સાથે વાત જીવમાં ઉતારી અને જળ બ્રાહ્મણ થતાં વર્તી અને સાથે પોતે નિર્વાસને થઈને ભગવાનના પદને પામી ગયા, પણ સાથે આવા ભ્રમનિષ્ઠ હતા તોય પણ આવરણ આવ્યું વિઘન આવ્યું પછી જ